हम भावती रहित नहीं स्वधर्म संचय नाय नथि निवृति निरमणपणे अन्य धर्मनी काय
परमार्थ मार्ग ने साधना करवा इच्छता साधक ने परम कृपाणु देव साधक जीवन की पात्रता उत्पन्न करवा माटे सर्वप्रथम स्व आलोचना पोताना दोष नु निरीक्षण करवा कहे छे। पोताना दोष नु निरीक्षण करी दोष ने ओळखी अने दोष ने टाळवा। दोष टळ्या सिवाय अध्यात्मनी पात्रता उत्पन्न थशे नहीं अने पात्रता विना प्रभुता प्रगट थशे नहीं। गाइए छे के प्रभु मारे तारा जेवुं थावुं छे, प्रभुता जोईए छे। लग्नी प्रभुतानी छे, अभिप्सा प्रभुतानी छे। आ प्रभुता जेने प्राप्त करवी छे एने पात्रता मेळव्या सिवाय छूटको नथी। તત્વજ્ઞાનની વાત ગમે એટલી કરે ને, પણ જ્યાં સુધી જીવનમાં સદવ્યવહાર સદાચાર સદવર્તન દ્વારા પાત્રતા નહીં આવે, કશાયો ઉપશમ ન થાય, વિષય કશાય પ્રત્યેની રુચિ અને રસ મંદ અને શાંત પરિણામે ન પરિણમે, ત્યાં સુધી અધ્યાત્મ માર્ગની સાધનામાં કેવળ તત્વના સહારે જઈ શકાશે નહીં। જશે તો પણ ભ્રાંતિ હશે, શુષ્ક જ્ઞાની ભ્રાંતિમાં હોય છે। માત્ર કોઈ સિદ્ધાંતનું જ્ઞાન થયું એટલે પરમાર્થ માર્ગની યાત્રા શરૂ થઈ, એ સમજવા જેવી બીજી એકેય મોટી ભૂલ નથી। સદાચાર સદવર્તન જ્યાં સુધી જીવનની અંદર આ ગુણો ન પ્રગટે, સાધક સાધકની અવસ્થા પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી આ યાત્રાના માર્ગે આપણે એક ડગલું પણ આગળ વધી શકતા નથી। જુદા જુદા દોષનું ઓળખાણ કરાવે છે કે જે દોષ પરમાર્થ માર્ગમાં મુખ્યપણે બાધક છે। હકીકતમાં તો દોષ અનંત છે, પણ કેટલાક દોષો તો સંતતિ રૂપે હોય છે। એક દોષ મૂળ દૂર કરો એટલે બાકીના દોષ આપોઆપ દૂર થઈ જાય, એવા મહત્વના 36 દોષોનું વર્ણન પરમ કૃપાળુ દેવે 20 દોહાના પાઠની અંદર કર્યું છે અને એમાં મુમુક્ષુને આ દ્રષ્ટિ કરાવી છે। અહમ ભાવથી રહિત નહીં સ્વધર્મ સંચય નાય નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ। આ ત્રણ પ્રકારના દોષ આ એક દોહાની અંદર આપ્યા છે કે અહમ ભાવથી રહિત નહીં। પ્રભુ, આ હું જ્યાં ને ત્યાં અહમભાવની અંદર જ છું, અહમભાવથી રહિત નથી। જ્યાં જ્યાં જે જે વિચારણા કરું છું, જ્યાં જ્યાં જે જે પ્રરૂપણા કરું છું, ત્યાં અહમ સ્વચ્છંદ જાગૃત જ છે। મિથ્યા હું, દેહ તે હું, કર્મકૃત વ્યક્તિત્વ તે હું, શરીર તે હું, શરીર સંબંધી વિષય કશાય તે મારા, શરીર સંબંધી સ્વજન સંબંધીઓ તે મારા, અને આ મારાપણાની ભાવનામાં જ એની આખી વિચારણાનો યોગ ચાલે છે, એક મિથ્યાત્વ છે। પોતાના આત્મબોધ ન હોવો, પોતાના સ્વરૂપનું ભાન ન હોવું, પોતાના અસ્તિત્વનો બોધ ન હોવો, આ જ મિથ્યાત્વ છે। દેહ તે હું, શરીર તે હું, આ દેખાય છે કર્મકૃત સંયોગો ઉદયમાં આવ્યા છે તે હું, અને કર્મ સંયોગના કારણે ઋણાનુબંધના કારણે જગત સાથે જેટલા પ્રમાણમાં જોડાયેલો છે તે મારું, આ મોહદ્રષ્ટિ, આ અંધદ્રષ્ટિ, આ મોહાંધ દ્રષ્ટિ એની કેવળ પોતાના આ અજ્ઞાનમાંથી અહમ એમાંથી ઉત્પન્ન થયું છે। પ્રભુ, અહમ ભાવથી રહિત નહીં, હું અહમ ભાવથી હજુ દૂર નથી। અને જે અહમ ભાવથી દૂર ન હોય તો મમત્વ ભાવથી દૂર થાય કેવી રીતે? અહમ ગયા વિના મમત્વ ટળતું નથી। અહમના આધાર ઉપર મમત્વનો આખો સંસાર જોડાયેલો છે. એ અહમથી શરૂ થાય છે. અહમ તૂટે છે, મમત્વને ઉભા રહેવા માટે કોઈ સ્થાન મળતું નથી. મમત્વ કેના આધારે ટકશે? મારું અસ્તિત્વ જ ખોટું છે, આભાસી છે, અનિત્ય છે, વિનાશી છે. આ જે કાંઈ હું શરીરને માનું છું તે તો ઉત્પન્ન થયું છે, એમાં હાનિ વૃદ્ધિ થશે અને એનો નાશ પણ થશે. તો આ તો એક માયા જાળ છે, એક બ્રહ્મ છે. એક વાર એ ખ્યાલ આવ્યો તો એને સંબંધિત બાકીની વસ્તુ ઉપરનો પછી જીવનો મોહ કેટલો, બાકીનો લગાવ કેટલો, મૂળ વાત ખોટી. તો એની સાથે જોડાયેલી વળગણા સાચી, અહમ ભાવથી રહિત નહીં. કૃપાળુ દેવે 222 ના આંકની અંદર કહ્યું છે કે અહમ ભાવ આજકાલનો નથી. જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભાવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાન પણ વર્ત્યો છે. જ્યાં જ્યાં જન્મ્યો છે, નરકમાં ગયો, નિગોદમાં ગયો, વનસ્પતિમાં ગયો, ત્રસ્કાયમાં ગયો, સ્થાવુક સાવરમાં ગયો, દેવલોકમાં ગયો, મનુષ્યમાં ગયો, નારકીમાં ગયો, તેરિયંચમાં ગયો, અનેક પ્રકારની 84 લાખની યોનિની અંદર ગયો, જ્યાં જ્યાં એને ભાવના પ્રકાર ધારણ કર્યા છે, 84 લાખ પ્રકારની યોની જ્ઞાનીઓએ એના જ્ઞાનમાં કહી દીધી. આ ગતિ, આ ગતિનું સ્વરૂપ, આખું લોક સ્વરૂપ ભાવનાની અંદર વિચારી જવું. ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાન પણ વર્ત્યો છે. કૂતરો થયો છો તો કૂતરા રૂપે અભિમાન જાગૃત છે, વાંદરો થયો છો તો વાંદરા રૂપે અભિમાન જાગૃત છે, દેવ થયો છો તો દેવ રૂપે અભિમાન જાગૃત છે, એકેન્દ્રિય થયો છો તો એકેન્દ્રિય રૂપે એનું અભિમાન જાગૃત છે, અને મનુષ્ય થયો હશે તો મનુષ્ય તરીકે પણ એનું અભિમાન, તથા પ્રકારનું અભિમાનથી એ રહિત થયો નથી. હું આ બધી જ પર્યાયોથી જુદો છું. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એન દાણ સદાય. આ બધી જ અવસ્થા છે મારી. 4 ગતિ મારી અવસ્થા છે, 84 લાખની યોની મારી અવસ્થા છે, અનેક પ્રકારના ભાવના પ્રકાર મારી અવસ્થા છે. આ અચલો અયમ સનાતન, આ આત્મ સ્વરૂપે તો હું અખંડ સનાતન છું. આ બધી અવસ્થાઓ બદલાય છે, હું પણ રહે છે, તથા પ્રકારનું અભિમાન ચાલુ રહી જાય છે અને અવસ્થા તૂટી જાય છે, છૂટી જાય છે. જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે. એણે ભવના પ્રકાર ધારણ કર્યા, તથા પ્રકારનું અભિમાન ધારણ કર્યું, અને તે ભૂલ શું થઈ? જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે. એકે પદાર્થ ભેગો લાવ્યો છે, એકે સંબંધ સાથે આવ્યો છે, તો એ તો જે ભાવ ધારણ કર્યા તે ભાવની સાથે જોડાયેલો સંલગ્ન આખો સંસાર એ તો મૂકીને આવ્યો છે. શું સાથે લાવ્યો? મમત્વના ભાવ, મોહદ્રષ્ટિ, અજ્ઞાન, એના સંસ્કાર સાથે લઈને આવ્યો. આ આખું મારું છે, મારું છે, કારણ કે બધી જગ્યાએ ગયો છે અને બધી જગ્યાએ ભાવ ધારણ કરી અને બધે મારા પણ હું કર્યું છે. અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે દેહ અને તે દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે. તો દેહ છૂટી ગયો, દેહના સંબંધમાં આવતા પદાર્થ છૂટી ગયા, સજીવ કે નિર્જીવ પોતે રહી ગયો. એટલે હજી સુધી તે જ્ઞાન વિચારે કરીને ભાવ ગાળ્યો નથી. આ અહમનો ભાવ, આ મમત્વનો ભાવ કેવી રીતે ગાળવાનો, કેવી રીતે વોસીરાવી દેવાનો? જ્ઞાન વિચારે કરીને ભાવ ગાળ્યો નથી. અને તે પૂર્વ સંજ્ઞાઓ હજી એમને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે. આ અભિમાન ચાલુ છે. ભાવના પ્રકાર બદલાય, ગતિ બદલાય, યોની બદલાય, અભિમાન ચાલુ. સંજોગો છૂટી જાય, સંબંધ છૂટી જાય, પદાર્થ છૂટી જાય, અભિમાન ભેગું. 493ના આંકની અંદર પરમ કૃપાળુ દેવે કહ્યું છે, અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ આ 6 પદની દેશના પ્રકાશી છે. 6 પદના પત્રનું રહસ્ય શું? तो अनादि स्वप्न दशा, सुस्वप्न दशा जे पोताना यथार्थ स्वरूप ने ओळखतो नथी अने आभासी स्वरूप ने पोतानु माने छे ते स्वप्न दशा। अने आ स्वप्न दशा क्यारथी छे? अनादिथी छे। ए अनादि स्वप्न दशा ने लीधे उत्पन्न थयेलो एवो जीवनो अहम भाव अने ममत्व भाव, आ स्वप्न दशा ने कारणे जीवमां बे प्रकारना विपरीत भाव उत्पन्न थया, एक अहम भाव अने तेनो अनुसरण करनारो ममत्व भाव। आ निवृत्त करवा माटे ज्ञानीओए छ पदनी देशना आपी। हूँ कोण छू, आत्मा केवो छे, आत्मानु स्वरूप शू छे, એ છે એ નિત્ય છે, એ કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, એનો મોક્ષ છે, અને એ મોક્ષનો ઉપાય છે, અને એ ઉપાય તે શું ધર્મ છે? આખી છ પદની દેશના એ એટલા માટે આપી છે કે પોતાની આભાસી ઓળખાણમાંથી જીવ પોતાના સાચા સ્વરૂપને ઓળખે। હું કોણ છું, જગત આખાનું ઓળખાણ આપણને છે, જાતનું ઓળખાણ, સ્વનું ઓળખાણ નથી, પોતાના સ્વરૂપનું ઓળખાણ નથી, એટલે અહમ ભાવ છૂટતો નથી। અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નાય, અને પોતાનો ધર્મ એ તો ક્યારેય એનો સંચય થયો નથી। સ્વધર્મનો સંચય, સ્વને ન ઓળખનારને સ્વધર્મ શું હોય? જેને સ્વની ઓળખાણ નથી એને સ્વનો ધર્મ કેવી રીતે સંભાવી શકે? એટલે આ સ્વધર્મ સંતોના, જ્ઞાનીઓના, સત્પુરુષોના બોધની અંદર આવે કે આ જીવનો ધર્મ શું, આત્મધર્મ શું, કયો ધર્મ લેવો છે, એનો સંચય જીવનમાં થવો જોઈએ। અજ્ઞાનનો સંચય છે, મિથ્યા માન્યતાઓનો સંચય છે, કુસંસ્કારોનો સંચય છે, અભિમાનનો સંચય છે, સ્વધર્મનો સંચય નથી। એને જે અજ્ઞાન વસીરાવવાનું છે એની બદલે જે જે ભાવમાં ક્યાંક ક્યાંક મળેલું જ્ઞાન એ વસીરાવવાનો ધંધો કર્યો છે। અપાણામ વસીરામ, આત્માને વસીરાવી દે। જ્ઞાનીઓ એમ કે કસાયથી મલિન થયેલા એવા મારા આત્માને હું વસીરાવું છું, અને આ જીવ આત્માને જ વસીરાવી રહ્યા, સ્વધર્મ સંચય નાય, આ પોતાના ધર્મનો આત્મધર્મ એનું ગુણ લક્ષણથી આત્મા ઓળખાય, એનો ધર્મ ઓળખાય। આ આત્માનો ધર્મ જ્ઞાતા જ્ઞાયક ભાવ, આ આત્માનો ધર્મ છે। ત્રણ કાળમાં દેખવું જાણવું આ આત્માનો ધર્મ છે। એ પોતાના ધર્મનો સંચય થયો નથી, કારણ કે મિથ્યા દ્રષ્ટિના કારણે, મોહ દ્રષ્ટિના કારણે એનો આખો લક્ષ, એનો તમામ ઉપયોગ એ પર અને પર પદાર્થ અને પર સંયોગની અંદર કેન્દ્રિત થયો છે। એને પોતા તરફ જોવા માટેની ક્યારેય અવકાશ પ્રાપ્ત થયો નથી, અને જ્યાં સ્વદ્રષ્ટિનો અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સ્વધર્મનો સંચય થાય કેવી રીતે? જ્ઞાનીઓ તો પોકારી પોકારીને કહે છે કે આ જીવનો ધર્મ છે, અને આ જીવ સમજે છે કે મારો આ ધર્મ છે। અન્ય પ્રકારના ધર્મને આપણે આપણો ધર્મ માનતા હોય, દેહના ધર્મને આપણે આપણો ધર્મ માનતા હોય, શું થાય? શરીર સારું રાખવું, એની ઉપાસના, એની પૂજા, એની મમતા, અને એને આડપંપાડ કરવાની અંદર આ આખું આખું સમાપ્ત થાય, અને છતાં શરીર આપણા કયામાં હોય? શરીરની કોઈ અવસ્થા આપણા વશની વાત બને નહીં। એ જ્યારે જરાપણું પ્રાપ્ત કરે તો ક્રમશઃ દર વર્ષે એનું જરાપણું જર્જરિતપણું વધતું જ જાય, શરીર ઘસાતું જ જાય। ગમે એટલા ઓસડિયા ખાઓ, ગમે એટલા વિટામિન નાખો, અડદિયાના ડુંગરની અંદર દબાઈને રહ્યો તો આ શરીર જે છે એ ક્ષીણપણાને પામ્યા વિના રહે નહીં, અને ક્ષીણપણાને પામેલું શરીર નષ્ટ થયા વિના પણ રહે નહીં। આ શરીરના ધર્મને પોતાનો ધર્મ સમજી લીધો છે, અને એની અંદર જ આખું 70-80 વર્ષનું આખું જીવન પસાર થઈ રહ્યું છે। આ મિથ્યાત્વ, આ મોહ, આ અજ્ઞાન સ્વધર્મ સંચય નહીં, અંદર રહેલો એવું આત્મ તત્વ સદા શાશ્વત આનંદ ઘન સુખનું ધામ પરમ જ્યોતિ સ્વયં જ્યોતિ આવા સ્વરૂપને ઓળખીને એના વિકાસ માટે કંઈ કર્યું નહીં. ભાઈ 60 વર્ષમાં તે શું કર્યું તો ખૂબ ગણાવશે, આ કર્યું તે કર્યું આમ કર્યું તેમ કર્યું. ભાઈ બધું કર્યું, અંદર રહેલો આત્મા એના ઉત્થાન માટે એના કલ્યાણ માટે કંઈ કર્યું તો કે એની ઓળખ જ કોને છે? એની તો હજી નોંધ જ નથી લીધી, કંઈ થયું નથી. સ્વધર્મ સંચય નહીં, જ્ઞાનીનો બોધ એનો સંચય થવો જોઈએ. પ્રભુ શ્રી કહેતા મઘાના પાણી વરસે છે ભેગા કરી લ્યો. પોરબંદર દ્વારકા ત્યાં જાઓ તો જમીન ખારો પટ છે. 12 મહિના પીવાનું પાણી શેમાંથી આવે તો ત્યાં છાપરા નથી, અગાસી છે, ધાબા છે. એની અંદર વરસાદનું પાણી ભેગું થાય અને પાઇપ વાટે ઘરની અંદર નીચે ભોંયરા હોય અને ભોંયરામાં પાણી સંગ્રહિત થાય અને એ સંગ્રહેલું પાણી 12 મહિના ધરતીમાં ટાંકા, આપણે ઉપર ટાંકા એને નીચે ટાંકા. એ 12 મહિના એ ધરતીમાં સંગ્રહાયેલું પાણી પોતાના ઘરની અંદર બનાવેલો ટાંકો એમાંથી પાણી લેતા જાય અને એ વપરાય. મઘાના વેગ વરસે ત્યારે આવું નિર્મળ જળ વરસી રહ્યું હોય ત્યારે આ જીવે આવો કોઈ ધર્મનો સંચય કર્યો નથી. મેઘ વરસે છે જ્ઞાની પુરુષોની વાણી, સત્સંગની અંદર આ ધારા વરસતી હોય છે સ્વધર્મની, પણ એ જીવથી પકડાતી નથી. તેમ ધર્મે રે મન શ્રુત દ્રઢ કરે જ્ઞાના ક્ષેપકવંત. આનંદગંજી મહારાજ કહે છે કે શ્રુત ધર્મને એવી રીતે પકડે, જ્યારે વાંચન કરે, જ્યારે શ્રવણ કરે, જ્યારે વિચારણા કરે, ત્યારે શ્રુત ધર્મને એવી રીતે પકડે કે જીવનમાંથી ક્યારે એનું અવલંબન છૂટે નહીં. શ્રુતમાંથી પ્રાપ્ત થયેલો ધર્મ સંચિત થાય, ટીપે ટીપે જેમ સરોવર ભરાય એમ પ્રત્યેક સત્સંગ અને સ્વાધ્યાય અને પ્રત્યેક બોધ અને વાંચનમાંથી ચિંતનમાંથી આખા પોતાના સ્વરૂપનું સરોવર ભરાતું જાય. આનંદગંજી બીજા કહ્યું છે, જીવ અતિશય વાદશે રે, જીવ સરોવર અતિશય વાદશે રે, આનંદ રસ ભરપૂર. અરે જરા જરા પ્રભુની ઉપાસના કર, જીનનું ઓળખાણ થતું જશે તેમ તેમ નિજનું સરોવર જાગતું જશે અને એમાં ચારે બાજુથી પાણી આવશે. સેના પાણી આવશે? પોતાના સ્વરૂપની ઓળખાણ આનંદની અંદર હિલોરા આવશે અને હિલોરે ચલેલો સાગર એ કેવો મસ્તની અંદર હોય. આ આનંદગંજી જેવા યોગીઓ, આ યશો વિજયજી જેવા યોગી પુરુષો કહે છે કે જીવ સરોવર અતિશય વાદશે રે, આનંદ રસ ભરપૂર. ઓહો, પ્રભુ તારી ભક્તિથી અમારું આ સરોવર તો અત્યારે સુકાઈ ગયું છે, તળિયા જાટક છે. જેમ આજી નદીના અને ન્યાની નદીમાં કાંકરા ઉડે છે એમ આપણા જીવ સરોવરમાં પણ અત્યારે કાંકરા ઉડે છે અને કાપા પડી ગયા છે. વાતમાં કાંઈ માલ નથી, ક્યાંય ભીનાશ નથી, ક્યાંય આદ્રતા નથી, ક્યાંય કોમળતા નથી. બોધથી આવશે, શુદ્ધ ધર્મથી આવશે. અને આ સ્વધર્મ આત્માનો ધર્મ, એ આત્માનો ધર્મ આત્મામાં જ છે. જ્ઞાનીના બોધથી તે પ્રત્યે દ્રષ્ટિ થાય, તે પ્રત્યે લક્ષ થાય. એ સ્વધર્મ, હે પ્રભુ મારી આ અવદશા તો જુઓ કે આટલું આટલું પરિભ્રમણ કર્યું એમાં મેં અભિમાનનો સંચય કર્યો પણ સ્વધર્મનો સંચય ન કર્યો. અભિમાન વધતું ચાલ્યું અને તારા ધર્મનો કોઈ મેં સંચય કર્યો નહીં. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. પ્રભુ શું વાત કરું, અન્ય ધર્મની નિવૃત્તિ, આત્મા સિવાયનો બાકીનો બધો ધર્મ તે અન્ય ધર્મ છે. પદાર્થની પ્રત્યેની પ્રીતિ કરવી તે અન્ય ધર્મ છે. જગતના પ્રતિબંધ સાથે વાહલપ કરવી તે અન્ય ધર્મ છે. જે પોતાનું નથી, જે પર છે, એ પર સાથે આત્મીયતા કરવી અને પછી એના જ પરોજનની અંદર પકડાઈ જવું એ અન્ય ધર્મ છે. આ મકાનની મારે સાચવણી કરવાની છે, આ મારું છે, આમ કરવું છે, તેમ કરવું છે, આ પદાર્થો છે, આ પરિગ્રહ છે, આ સંગ્રહ છે, નાના પ્રકારના સંબંધો છે, એટલું એટલું ગમે તેટલું સાચવીને કાંઈ એ ખતમ થાય ને કાં તું ખતમ થાય, આખરે પરિણામમાં બીજું કંઈ આવે એમ નથી. એની નિવૃત્તિ કરવાની જ્ઞાની કહે છે. જેમ જેમ સમજ ઊભી થાય, જેમ જેમ જીવમાં સમજણ આવે તત્વની, તેમ તેમ એને નિવૃત્તિનો માર્ગ લેવાનો છે. શું કે સંસારમાં ફેલાયેલા આ જીવે હવે પોતાના આ મોહના બંધનો જે ચારે બાજુ પ્રસાર્યા છે, પાથરા છે, એ પાથરેલા સંસારને સમેટવાનો છે, સંકેલવાનો છે. જીવનમાં કોઈ સંકેલવાની ઘડી આવે કે નહીં એ તો આપણે પહેલા નક્કી કરીએ. અહીંથી જવું છે મુંબઈ, પાથરીને બેઠા છીએ બરોબર 7 વાગ્યા બેઠા હોય એટલે આપણી સીટની અંદર 8:30 વાગ્યા મત મને ઊંઘ આવે છે. એટલે ભાઈને કે તમે જરા અહીંયા બાજુમાં બેસો ને, એટલે ઘરે તો તું 11:30 સુધી કોઈ દી હોતો નથી અને તને 8 વાગ્યામાં ઊંઘ આવે છે. અને પાથરીને પડ્યો હોય પોળો થઈને, ઓઢવાનું લઈને, ઓસીકું લઈને ફૂલાવતો હોય ને કંઈક કરતો હોય, પાલઘર આવે તો શું કરે? પાથરવાનું શરૂ કરે કે સંકેલવાનું શરૂ કરે? સંકેલવાનું શરૂ કરે કે હમણાં વિરાર આવશે ને બોરીવલી ઊભી રહેશે, 2 મિનિટમાં ઉતરી જવું પડશે આ લબાચા લઈને, નિતરા ગાડી પાછી ચાલી જશે. સંકેલવાની પ્રક્રિયા શરૂ કરે કે પહેલા વહેલા સાલ સંકેલી લ્યો, પછી ઉસિકાની હવા કાઢી નાખો, પછી અંદર પાઇથરું છે એ લઈ લ્યો, પછી જરા આઘો પાછો થાય વળી સમમાં અંદર નાખે, બેગમાં માંડ માંડ પેટ થાય, આવું બધું હોય. એમાં જો છોકરો ભેગો હોય કે અત્યારે મારે સૂવું છે, અત્યારે મારે સૂવું છે, મને ઓસિકું દે, મને સાલ દે, તો શું કરો? તમાચો મારે કે બેઠો રે છાનો મારે ઝાપટ મારે સૂવું છે, એમને એમ થઈ ગયા. અત્યારે આ સંકેલવાનો સમય છે અને તું પાથરવાની વાત કરશ? બેવકૂફ સમજતો નથી? જ્યારે હોય ત્યારે આવી જ અટલે. જ્ઞાનીઓ કહે છે અમે તમને એ જ કહીએ છીએ 60 વર્ષના ને 70 વર્ષને કે આ સંકેલવાનો સમય છે ને તમે પથારો કરવા બેઠા છો. અત્યારે જિંદગી પૂરી થવા આવશે, ક્યારે વિરાર આવી જશે, ક્યારે બોરીવલી આવશે, ક્યારે ઉતરવું પડશે, ગાડી કઈ રાહ જોશે, યમરાજા રાહ જોશે, મૃત્યુ રાહ જોશે કે ઉભો રે હજી મારે આટલા દસ્તાવેજ કરવાના બાકી છે, આ જમીનના કે શેરના સોદા કરવાના બાકી છે, ડિલિવરી દેવાની છે, તારે હારું ઉભો રહેશે એમ ડિલિવરી દેવા માટે. એક ક્ષણ પણ મૃત્યુ કોઈની રાહ જોતું નથી. કૃપાળુ દેવે લખ્યું મુનિઓને મૃત્યુનું આવવું અવશ્ય છે, મૃત્યુનું આવવું અવશ્ય. આ એક વાક્ય ચોટ થઈ જવી જોઈએ. હે રાજા, તું કાળ ને ઘરે આવેલો પરણો છે, તું ગમે તેવો હોય ચક્રવર્તી હો પણ કાળ ને ઘરે આવેલો પરણો, તારી ચતુરંગી સેના એમને ઉભી રહી જશે. દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે? સમેટવાનો સમય જીવનમાં આવે, જે નિવૃત્તિ કાળ ને ઓળખતો નથી આખી બાજી હારી જાય છે. આ નિવૃત્તિ કાળ પ્રત્યેક જીવનમાં હોય છે. આર્થિક ધંધા ઉદ્યોગમાં, નોકરીમાં, ઘરના વ્યવહારમાં, સંબંધોમાં, સગા સ્નેહીમાં, બધી જગ્યાએ સમજવું જોઈએ કે બધી જગ્યાએથી મારો નિવૃત્તિ કાળ હવે આવ્યો કે નહીં. દુકાને છોકરો ઈચ્છે કે બાપા ન આવે તો ધંધો સારો ચાલે, અને બાપ બેઠો જ હોય, મારા ગયા વિના તો હાલે જ નહીં. કારખાનામાં મારે તો પગ રાખવો જોઈએ. નિવૃત્તિ કાળને ઓળખતા આવડો નથી, માનભેર નીકળી જાવ ને તો ધક્કા મારશે તમને. જ્યાં આપણું કોઈ સ્વમાન નથી, જ્યાં આપણી હાજરીની કોઈ આવશ્યકતા નથી, જ્યાં આપણી કોઈ સલાહ કોઈને જોઈતી નથી, અહીંયા આપવાનું કોઈ જ દાપણ કરવું નહીં. આપણે બ્રહ્મા છીએ કે હું બધું જાણું છું, કોઈ મને પૂછતું નથી. અરે કોણ તને પૂછે? તું અનાદિનો રખડસ, તને પૂછીને કોનો ઉદ્ધાર થાય? તારો એ ન થયો, તું રખડી મેરો છું, તને શું પૂછવા આવીએ? નિવૃત્તિ કાળને ઓળખો. ઘરની અંદર પણ કેટલા વ્યવહારમાંથી સમેટી લ્યો પોતાની જાતને. દરેક જગ્યાએ કંકોત્રી આવે એટલે હું જ જાઉં રિસેપ્શનમાં, જવા દો દીકરાને, જવા દો કોક દી વહુને, બધી જગ્યાએ આપણે બની ઠેરી ન આવેલા જાય, ક્યાંક કોકનો વારો આવવા દેવો જોઈએ. કાળ આપણો વારો કાઢી નાખવાનો છે અને તે દી રાહ નહીં જુએ કોઈ. જગત તો હાસકારો અનુભવશે, હાય ગયો તો કે ગયો, પાપ ગયો. એવી સ્થિતિ જગત આખું આપણાથી કંટાળી જાય ત્યાં સુધી આપણે એમાં ઘોષપૂર્ણો કર્યા કરવાનો. શરીર હારે નહીં તો ના, હું મોટો, હું મોવડી, હું અધિકારી, હું ટ્રસ્ટી, હું આ પ્રમુખ મંડળ, ક્યાંયથી નીકળે નહીં, ક્યાંયથી પગ કાઢે નહીં. બેસવાની શક્તિ ન હોય, કામ કરવાની શક્તિ ન હોય, ઉભા રહેવાની તાકાત ન હોય તો પદ અને પ્રતિષ્ઠાના મોહ જાય નહીં. આ હું પણ આ અહમ અન્ય ધર્મ નથી, નિવૃત્તિ નિર્મળપણે જ્ઞાની પુરુષે શબ્દ વાપર્યો છે નિર્મળ. હવે આની અંદર મારું કામ સમાપ્ત થયું છે, નિવૃત્ત થઈ ગયા. જૈન દર્શનની અંદર આ નિવૃત્તિની વાત ક્યાં સુધીની મૂકી છે? સંથારો અને સંલેખના આ નિવૃત્તિ છે દેહ ધર્મથી, કે જો શરીર આત્મ આરાધનામાં કામ ન આપે તો આ શરીરનો પણ હવે મને ખપ નથી. અને આવો ભાવ જ્યારે અંતરમાં જાગે અને અંદરથી સામર્થ્ય જાગે, જો સ્વધર્મનો સંચય હોય તો સામર્થ્ય જાગે, ત્યારે એમ કહે કે ભલે આ શરીર કર્મના યોગે ભલે તું આવ્યો છું, હવે તારા તરફ પણ હવે હું લક્ષ આપી શકું એમ નથી. હું ત્યાં સુધી તારું લાલન પાલન કરતો હતો કે જ્યાં સુધી તું મને આત્માની આરાધનામાં મદદરૂપ થતું હતું ત્યાં સુધી. જે દેહ આત્મધર્મની અંદર ઉપયોગી છે તે દેહની સાર સંભાળ રાખવાનું જ્ઞાનીઓ કહે છે, અને જે દેહ એનો ઉપયોગ મટી જાય છે ત્યારે એ પાડવાનું પણ જ્ઞાનીઓએ જ કીધું છે, અજ્ઞાનીઓએ નથી કીધું. તો સંલેખના ધર્મ એ પણ જ્ઞાનીની આજ્ઞા છે. અને કૃપાળુદેવ જુઠાભાઈને એમ કહે કે દેહને સાચવજો, એ પણ જ્ઞાનીની આજ્ઞા છે. ખૂબ સમજ્યું અનેકાંત સ્યાદવાદ. આ નહીં સમજાય તો જૈન દર્શનનો મર્મ નહીં પામી શકાય. નથી નિવૃત્તિ નિર્મળ પડે, આને નિર્મળ કહેવાય. બસ પોતાની મેળે નિર્ણય લઈ વિવેક બુદ્ધિથી ખસી જવું, બધી જગ્યાએથી ખસી જવું, બધા વ્યવહારોમાંથી ખસી જવું, ક્રમશ હવે મારા સંસારનો પ્રત્યેક દિવસ સંસારને સમેટવાનો માર્ગ છે, પથારો કરવાનો નથી, ફેલાવાનો માર્ગ નથી. આ અન્ય ધર્મથી નિવૃત્ત થવાની વાત કરે છે.
એમ અનંત પ્રકારથી સાધન રહિત હું, નહીં એક સદગુણ પણ મુખ બતાવું છું.
36 પ્રકારના અવગુણોનું દર્શન કરાવીને શિષ્ય કહે છે કે હે સદગુરુ ભગવંત, એમ અનંત પ્રકારથી સાધન રહિત મારી પાસે સદગુણનું સ્વધર્મનું કોઈ સાધન નથી, કોઈ સાધન નથી. પરમાર્થ માર્ગની અંદર યાત્રા કરવા માટે કયા સાધનો, ભૌતિક સાધનો જોઈએ કે આત્મિક સાધનો જોઈએ? ત્યાં ડિગ્રી ઉપયોગી છે, ત્યાં પૈસો ઉપયોગી છે, ત્યાં શરીરનું રૂપ ઉપયોગી છે, શું ગણશું? પરમાર્થની યાત્રા કરવાની અંદર જગતનું કયું સાધન ઉપયોગી છે? કેવળ પોતાના આત્માના સદગુણના સદાચારના આત્મિક ગુણોની સંપત્તિ, એની સમૃદ્ધિ વિના જગતની સમૃદ્ધિથી આ સંસારનો ભવસાગર તરી નહીં શકાય. સંસાર સાગર તરવા માટે આત્મિક બળ જોશે, આત્મિક ગુણોનું જાગરણ જોશે, આત્મિક ગુણોની સમૃદ્ધિ આપણે પ્રગટાવવી પડશે. અને આ આત્મિક ગુણો
દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે હે સદાય સુજાગ.
આ ગુણો છે 7 ગુણો, દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ. આ જ્યાં સુધી ગુણો પ્રગટાવ્યા નથી ત્યાં સુધી પ્રભુ આ યાત્રામાં હું આગળ કેવી રીતે વધીશ, કેના ભરોસે કેના સહારે વધીશ? સાધન રહિત હું, અત્યારે તો હું સાધન વિનાનો થઈ ગયો છું. તો બેંક બેલેન્સ ઓછું થઈ ગયું છે એમ કહે છે, પ્રભુ મારી પાસે પૈસા ખૂટી ગયા છે, ખાવાનું ધાન ખૂટી ગયું છે, પહેરવાના કપડાં ખૂટી ગયા છે, રહેવાનું મકાન પડી ગયું છે, એ વાત કરે છે. સાધન રહિત, કયા સાધનથી હું રહિત છું? સંસાર સાગર તરવા માટે જે સાધનો જોઈએ,
તમારા કહેલા દયા શાંતિ ક્ષમા ને પવિત્રતા મેં ઓળખ્યા નહીં, હું ભૂલ. સાધન થી હું રહિત છું. અરે જગતમાં તો બધાય સાધન મારી પાસે છે. આવો મારા ઘરે 100 મહેમાનો આવશો તો પણ કોઈ વસ્તુ મારે ક્યાંય માગવા નહીં જવી પડે. આવું આપણે ઘર વસાવ્યું છે, બહુ સરસ. એ સાધન સંપન્નતા પરમાર્થ માર્ગની યાત્રામાં કામ આવશે ખરી. કોથળો ભરીને સામાન લઈને જાજે યાત્રા કરવા પરમાર્થ માર્ગની. પરમાર્થ માર્ગની સાધના ભૌતિક સાધનોથી થતી નથી, આત્મિક ગુણોની સાધનાથી થશે. પ્રભુ અનંત પ્રકારથી તું જે પ્રકારે તે ગુણો કીધા આ બધાની અંદર મારી પાસે એક જ એને જવાબ કહે છે. શિષ્ય કહે છે, પ્રભુ તમને શું કહું, હે પ્રભુ તમને શું કહું, અનંત પ્રકારથી સાધન રહિત હોય, હું તો આ બધા સાધનોથી રહિત છું. કેમ કે નહીં એક સદગુણ પણ મુખ બતાવું શું. પ્રભુ એકય ગુણ નથી, એકય સદગુણ નથી. આ સાધન એ સદગુણ એ સાધન છે. કે હું સાધન રહિત છું તો શું છો ભાઈ, તારી પાસે શું નથી. ભાઈ જો તમારે જોતા હોય તો ચપટી ચોખા મૂકી શકું, એના ઉપર બે બદામ મૂકી શકું, એના ઉપર એક રૂપિયો મૂકી શકું, કયો તો સાથે શ્રીફળ મૂકી શકું. આ બધા સાધનો છે, પણ ગુણનું સાધન છે તો સંસાર સાગરને પાર કરવા માટે, ચાર ગતિનો અંત લાવવા માટે, સ્વસ્તિક કરવા માટે મારી પાસે અક્ષત છે. ચાર ગતિ બતાવી દો સાથિયા દ્વારા. ઉપર રત્ન દર્શન ત્રણ મૂકવા માટે તને ઢગલી કરી દઉં ચોખાની, એના ઉપર બદામ મૂકી દઉં, અને ઉપર સીધ સિલાકી તો કરી દઉં, એના ઉપર શ્રીફળ મૂકી દઉં. એકે ગુણ નથી, નહીં એક સદગુણ પણ મુખ બતાવું છું. પ્રભુ તારા દર્શન કરતા મને શરમ આવે છે. કેમ કે જ્યારે તારા માર્ગને તરવા માટેનો મર્મ મેં પકડો, ધર્મનો મર્મ મને જ્યારે સમજાયો કે ધર્મનો મર્મ તો આત્માના ગુણો પ્રગટ કરવાથી જ પ્રાપ્ત થાય. જ્યાં સુધી આત્માના ગુણો ન પ્રગટે ત્યાં સુધી આ ધર્મ માર્ગની યાત્રા મારી શરૂ ન થાય. અત્યારે ત્યારે શિષ્ય લજ્જાસ્પદ સ્થિતિમાં આવી અને કબૂલ કરે છે કે મુખ બતાવું શું, પ્રભુ હું તને શું મોઢું બતાવું. અને આ મુખ બતાવવાનું, જેમ કોઈને ત્યાં નોકરી કરતા હોય અને આપણને કામ સોંપ્યું હોય અને પછી આપણાથી થયું ન હોય તો વારંવાર એમ થાય, ઓફિસની બેલ વાગે એમ થાય કે મને બોલાવ્યો સાહેબે, આપણે જવા જેવું છે નહીં, જવાબ શું દેશું. જેમ પરસ્પર સગાવાલાએ કોઈએ કંઈક કામ સોંપ્યું હોય, વેવાય વેલાએ કંઈક કામ કહ્યું હોય કે આટલું જરૂર તમારું કામ છે, જરા આટલું કરી દેજો, પછી એ ન થાય તો રસ્તામાં એ સામે ન મળે એ રસ્તે આપણે ચાલીએ, કે ક્યાંય ભોગ જોગે ભેગા ન થઈએ. કોઈ કાર્યક્રમમાં જવું હોય તો એમ કે અહીંયા જ જાઉં, અહીંયા ઓલો આવ્યો હશે. આપણે મોઢું બતાવી શકીએ એવી સ્થિતિમાં નથી, કારણ કે એને કેટલાય વખત ત્યાં મને આ કહ્યું છે અને મારાથી થઈ શક્યું નથી, મારી આળસથી, મારી અવડચંડાઈથી, કંઈ ને કંઈ કારણ તો હોય જ ને. પણ આ થવું જોઈએ અને થયું નથી. તો વ્યવહારમાં પણ કોઈને મુખ બતાવવામાં આપણને સામાન્ય રીતે ક્ષોભ અનુભવીએ, લજ્જા અનુભવીએ. અહીંયા કહે છે કે હે પરમ કૃપાળુ પરમાત્મા, આ આત્માની અંદર એક પણ ગુણ પ્રાપ્ત કર્યો નથી, નહીં એક સદગુણ પણ, એકે સાચો ગુણ નથી. હવે શું જોઈને તારી પાસે આવું, શું જોઈને આવું. અને કૃપાળુ દેવે અનહદ કૃપા કરી પછી, કેવળ કરુણામૂર્તિ છો દીન બાંધો દીન નાથ, પાપી પરમ અનાથ છું ગ્રહો પ્રભુજી હાથ. 20 દોહરાની અંદર 13 દોહરા સુધી શિષ્યના હાથમાં દોર હતો, એ દોર એ સમજી ગયો, એને પરમાત્માને સોંપી દીધો. મારી અપેક્ષાએ મારા સામે જોઈને હું હવે ધર્મની ને પરમાર્થની ને પામવાની વાત કરીશ તો પ્રભુ આમાં કાંઈ મેળ પડે એમ નથી. અનંત કાળ આમાંને આમાં ગયો. માટે હવે એને જોયું કે તારક ઉપર દ્રષ્ટિ રાખ. ભલે મારી પાસે સાધન નથી, હું મોઢે બતાવી શકું એમ નથી, પણ તું કોણ છો? હું તો બધી રીતે હવે નપાવટ થઈ ગયો, કબૂલ કરી લીધો. મોઢું બતાવવા જેની પણ લાયકાત મારી હવે રહી નથી. એકેય સદગુણ નથી તમે કયા એમાંના. મારા તો અનંત દોષની અંદર આવા મહાદોષથી ભરેલો હું. હે પ્રભુ, હવે તમે કોણ છો? હું તો પાપી છું, પરમ અનાથ છું, પણ તમે શા માટે પ્રભુ પાસે આવ્યો છો? મોઢું બતાવવાને યોગ્ય નથી તો જેની પાસે જઈએ, વ્યવહારમાં જેની પાસે મોઢું બતાવવાને યોગ્ય ન હોય ત્યાં એની પાસે જઈએ તો થાય શું? બોલો, બે ચોપડાવે, સંભળાવે બરાબર, ઠીક લાગમાં આવ્યો છે, બહુ ડાયો થતો હતો, કહેતો હતો ને, આ કર્યું નહીં ને, તમે બધું કીધા જ કરો, આવું છે, આમ છે, તેમ છે, મારું આટલું, તમે મારું આટલું જ કામ કર્યું નહીં. જેની પાસે આપણે જઈ ન શકીએ એની પાસે જવાનો પ્રસંગ ઊભો થાય તો એ આપણું અપમાન કર્યા વિના રહે ને, એ શું પ્રશંસા કરે, હાર પહેરાવે, આપણું બહુમાન કરે ન કરે, અવમાન ના કરે. પણ આ એક જ જગ્યામાં સ્થાન એવું છે કે આવો પરમ અનાથ અનાદિનો આવો અહંકારથી અભિમાનથી ભરેલો, એકેય ગુણ નથી એવી જાગૃતિ સાથે, પણ તો પછી તને મોઢું બતાવવા જેવી તારી કઈ લાયકાત છે કે તું પ્રભુની પાસે જાસ, એના દરબારમાં જાસ? તો કે હવે હું મારી લાયકાતના આધારે નથી જતો, મારી યોગ્યતાના આધારે નથી જતો, હવે તો હું એના સ્વરૂપના આધારે જાઉં છું. હવે હું મને ઓળખીને તો ક્યાંય જવા જેવું રહ્યું નથી. મારી સામે દ્રષ્ટિ કરું ત્યાં તો ધરતી માર્ગ આપે તો હું હવે સમાઈ જાઉં, પણ જ્યાં ભગવાનનો વિચાર કરું છું, પરમાત્માનો વિચાર કરું છું, દેવાધિદેવનો વિચાર કરું છું, ત્યાં એના અદ્ભુત ગુણો અને એનું અદ્ભુત સ્વરૂપ લક્ષમાં આવે છે અને અંદરની ચેતના જાગૃત થાય છે. કેવળ કરુણા મૂર્તિ છો દિનબંધુ દિનનાથ. પ્રભુ તું કોણ છો? મને મારું ઓળખાણ નથી. હવે પ્રભુનું ઓળખાણ છે સાધકને. આપણા ઓળખાણથી તો સૈકો પાપડ ભંગાય એમ નથી, સંસાર સાગર તરવાની વાત તો દૂર રહી, પણ આની ઓળખાણથી, આનું ઓળખાણ છે, આ ધર્મનું અધ્યાત્મનો મર્મ છે કે તારી ઓળખાણથી આ સંસાર સાગર પાર નહીં પામી શકાય. જીનને ઓળખીને જ નિજ પદની પ્રાપ્તિ થશે. જીન ઓળખાશે નહીં તો નિજ પણ પ્રાપ્ત થશે નહીં. માટે જીનને ઓળખવા માટે પ્રયત્ન કરો. જીન પદ નિજ પદ એકતા, ભેદ ભાવ નહીં કાય, લક્ષ થવાને તે હનો, કહ્યા શાસ્ત્ર સુખદાય. જીનપદ નિજપદ એક છે. જીવનમાં આ લક્ષ જાગૃત થાય અને જીનપદની આરાધના, જીનપદની ઉપાસના કરીને નિજપદની પ્રાપ્તિ કરીએ, આ ધર્મનો માર્ગ છે, આ ધર્મની સાધનાનું સ્વરૂપ છે. એ લક્ષ થાય એટલા માટે જ આ બધા શાસ્ત્રો કીધા છે. આ બધા તમામ શાસ્ત્રો એનો લક્ષ્ય શું, શાસ્ત્રનો સાર શું? જીનપદને ઓળખીને નિજપદની પ્રાપ્તિ. જીનપદને ઓળખવાનું. કેવળ કરુણા મૂર્તિ છો દિનબંધુ દિનનાથ. પ્રભુ તું તો કેવળ કરુણાની મૂર્તિ છો. કેવળ કરુણા શબ્દ છે. ભગવાનને જેમ કેવળ જ્ઞાન છે, કેવળ દર્શન છે, એમ કેવળ કરુણા છે. આ પરમાત્માનું સ્વરૂપ છે, આ જીનેશ્વરનું સ્વરૂપ છે, આ અરિહંતનું સ્વરૂપ છે, આ જગતના તારક તીર્થંકર પરમાત્માનું આ ઓળખ છે કે કેવળ કરુણા મૂર્તિ છે. જ્ઞાન છે તો જ્ઞાનનું એને કોઈ અભિમાન નથી, દર્શન છે તો દર્શનનો એને કોઈ આડંબર નથી, પણ આ અનંત ચતુષ્ટય જેને જીવનમાં પ્રાપ્ત થયા છે અને જે સહયોગી અવસ્થામાં છે, એને જગતના જીવો પ્રત્યે પોતે જે વિચરી રહ્યો છે મન વચન કાયાના યોગથી, આવો સાક્ષાત દેવરૂપી પરમાત્મા, સહયોગી પરમાત્મા એ જગતના કેવળ જીવોની કરુણાને કારણે, કેવળ કરુણા મૂર્તિ છો, વિતરાગી કરુણા. જે શાંતિ મને પ્રાપ્ત થઈ એ જગતના સર્વ જીવોને પ્રાપ્ત થાવ, જે માર્ગ અમને મળ્યો તે જગતના સર્વ જીવોને મળો. આ કેવળ જે વાત છે એવી અદ્ભુત જેને કહીએ કે આવી ભાવના જેની છે એને જ્ઞાનીઓએ કહ્યું છે કેવળ કેવળ પ્રાપ્ત થાવ. કૃપાળુ દેવે એક વાત મૂકી છે એની અંદર, નીકળી ગયો છે જગતના સર્વજીવો સમાધિ અવસ્થાને પ્રાપ્ત થાય, અનવકાશે આત્મશાંતિને પ્રાપ્ત થાય. એ વાત મૂકી છે, એની કરુણા છે. દીદી આત્મસિદ્ધિ એણે વિતરાગી કરુણાથે તરવા ભવી જીવોને સંસાર ભવો દધીથી એવા તારક ગુરુવરનું ચાલો અર્ચન કરીએ કૃપાળુ દેવતણા ચાલો દર્શન કરીએ. કેવળ કરુણાની કૃપાથી અને આ આત્મસિદ્ધિ જગતને અર્હંતોની કરુણા વિતરાગી કરુણા હોય છે. જગતના સર્વજીવો જન્મ મરણના તાપથી મુક્ત થાય એની કરુણા, એને માટે કૃપાળુ દેવે એક શબ્દ પ્રયોગ વાપર્યો છે, એમની પોતાનો આત્મચિતાર્થ કર્યો છે, એમાં એ શબ્દ મૂક્યો છે કે અમારી કરુણાનું સ્વરૂપ શું છે. પત્રાંક 680ની અંદર એક કરુણાનું સ્વરૂપ મૂક્યું છે. આપણને જરા જો ભાવથી આપણે વાંચીએ તો રોમાંચ ઉલસી જાય. સંસારના તાપથી ત્રાસ પામેલા, સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા, અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે કલ્પવૃક્ષ જ છીએ, અમે અમૃત સાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ, વધારે શું કહેવું. આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર છીએ, કેમ કે અમે પરમાત્મ સ્વરૂપ થયા છીએ. આ અંતર અનુભવ, આ કઈ વાત છે, કલ્પના છે, આ અંતર અનુભવ પરમાત્મા પણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ પણ પરમાત્મા સ્વરૂપનું અભિમાન પ્રાપ્ત થયું નથી, અને એ પરમાત્માપણાના અભિમાનથી ઉદ્ભવીને આ શબ્દો લખ્યા નથી. પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્ય વૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિત્તાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. આ કોઈ કરુણાની અવધિ છે. જગતની અંદર સંસાર તાપથી ત્રાસેલા જીવો, કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છનાર જીવો, એને કર્મબંધનથી દુઃખી થતા જગત જીવોની એમને પરમ કરુણા છે, અને પરમ કારુણ્ય વૃત્તિ થવાથી અને એમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા આ સંતોની ઓળખ છે. સત્પુરુષોની ઓળખાણ નિષ્કારણ કરુણા. મહાત્માનો દેહ જગતની અંદર બે કારણને લઈને હોય છે, એક પૂર્વે નિબંધન કરેલા પોતાના કર્મો એ ભોગવવા અર્થે, એની નિવૃત્ત થવા અર્થે, અને બીજું જગતના જીવોનું કલ્યાણ કરવા અર્થે. એનામાં આ યોગ બળ અને તારીખ પરિબળ, આ કાળની અંદર શ્રીમદ રાજચંદ્ર પરમ કૃપાળુ દેવ આ જગતની અંદર એક એવા પુરુષ વિતરાગ કોટીનો આપણા સમક્ષ આવીને ગયો. 100 વર્ષ તો હજી થયા નથી. એનું એટલું તારક બળ કે એમણે સનાતન મોક્ષ માર્ગ છિન્ન બિછિન્ન ખંડ ખંડિત થઈ ગયો, એ આપણી સામે અખંડ રૂપની અંદર, અગોપ્ય રૂપની અંદર, આત્મસિદ્ધિના રૂપમાં આપ્યો. કેવળ કરુણા એ સાંભળીને શિષ્ય જે સમજે છે એ કહે છે, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. જેથી ગુરુ પ્રત્યે આ ભાવ જાગે, ગુરુ આમ મહાન છે ને, ગુરુ આમ મહાન છે, અમારા ગુરુની એટલી બધી તાકાત છે કે આંખ ઉઘાડે ને જગતનો પ્રલય થઈ જાય, મૂકી દે બધા, આ તારા ગુરુનું ઓળખાણ નથી. અમારા ગુરુ દુશ્મનોનું નિકંદન કાઢી નાખે અને અમારા ઉપર રીઝે એટલે અમને છપ્પર ફાડીને આપે, મારી બધી મુશ્કેલી દૂર કરે અને મારા દુશ્મનનો ધનોત્પનોત કાઢી નાખે, આ તારા દેવનું ઓળખાણ નથી. તને સંસાર સાગરથી પાર કરાવે, તને ભવ ચક્કરથી મુક્ત કરે, કર્મના બંધનથી તને મુક્ત કરે. આવો તારક આ તારો ગુરુ છે, આ તારો પરમાત્મા છે, આ તારો દેવ છે. સુદેવની ઓળખાણ કરવી પડશે અને સદગુરુ વિના સુદેવની ઓળખાણ ક્યારેય થઈ શકશે નહીં. જેથી ગુરુનું સ્વરૂપ કરુણા સિંધુ ઓળખાય તે દિવસે સમજી લેવું કે આપણે હવે ધર્મના માર્ગમાં પહેલું પદાર્પણ કર્યું છે, કે આ મારો પરમાત્મા કરુણા સ્વરૂપ છે. કેવળ કરુણા મૂર્તિ છો, બસ તારે કશું જ જોઈતું નથી, કંઈ પણ લેવાને તમે સર્વથા નિષ્પૃહ છો. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હિન, અને તે તો પ્રભુએ જગતની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચીજ એ પ્રભુ તે મને હાથો હાથ આપી દીધી, હવે હું શું તને આપવાનો હતો, કંઈ આપી શકાય નહીં. આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આદિ, દાસ દાસ હું દાસ છું તેહ પ્રભુનો, જેણે મને આ આત્મ સ્વરૂપ આપ્યું છે એ કેવળ કરુણાનો મૂર્તિ છે. કેમ કે કરુણા મૂર્તિ જ આત્મ સ્વરૂપ આપે, બીજા તો જગતમાં રખડાવવાના સાધન આપે, કોઈ ધન આપે, કોઈ દોલત આપે, કોઈ આ મિલકત આપે, કોઈ માલ મિલકત આપે, આ બધું આપશે, આ બધા રખડવાના ધંધા છે. ભવસાગરથી તરવામાં તો જે વ્યક્તિ આપણને આ પ્રકારનું પોતાનું સ્વરૂપ પ્રગટાવે, આવી દ્રષ્ટિ જે આપે, આવી જે સાધના આપે, આજ આપણા ઉપરનો અમાપ ઉપકાર કરનાર છે. જ્ઞાન થકી તરવાર વર્ત, એ ઉપકાર અમાપ, પ્રભુ તમારો ઉપકાર અમાપ છે, કારણ કે તમે અમને આવો આત્મા જ્ઞાનથી તરવાર જેમ જુદી પાડે એમ દેહથી ભિન્ન થયો એવો આત્મ સ્વરૂપ સ્વયં જ્યોતિ સ્વરૂપ આજે મને મારા વિચારમાં પ્રગટાવ્યો. કેવળ કરુણા મૂર્તિ છો દિનબંધુ દિનનાથ, તારું ઓળખાણ તું દિનનો બંધુ છો અને તું દિનનો નાથ છો. જે દિનતા છે જેની પાસે નથી લઘુતા કે દિનતા, અત્યાર સુધી મારામાં દિનતા નહોતી, પાપી પરમનાથ છું પ્રભુ, હવે તો હું દિન છું અને તું દિનનાથ છે, દિનબંધુ છે, અને હવે હું કબૂલ કરું છું કે પાપી પરમ અનાથ છું. પ્રભુ પ્રત્યેનું દિનત્વ કૃપાળુ દેવે કહ્યું છે, મુમુક્ષુતા પ્રાપ્ત થયા પછી પણ માર્ગને રોકવાના 3 કારણ, 254, આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યની આછાય અને પદાર્થનો અનિર્ણય, એમાં પણ કહે છે કે બીજું કંઈક જોવા મળે અને બીજું હશે તો બાકીનું બધું બીજા દોષ પણ એમાં ટળી જશે. પરમ દૈન્ય આછાય, આ જગતની અંદર પરમ દૈન્ય, જ્યાં જ્યાં ચૈતન્ય છે ત્યાં ચૈતન્યમાં અહો અમે તો એ દાસના પણ દાસ છીએ, આવું દાસાનુતાવની ભાવના જીવનની અંદર આવે. એટલે કહે છે કે પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ, બસ મારી પાસે તો કંઈ હતું જ નહીં, મારી પાસે કોઈ મૂડી નથી, સદગુણોની એક પણ મૂડી નથી કે જેથી કરીને પ્રભુ તને મોઢું બતાવી શકું, પણ તારું સામર્થ્ય અનંત છે, અપાર છે, તારી કરુણા અનંત છે, તું દિનનો બંધુ છો, તું દિનનો અનાથ છો, અને હવે હું કહું છું પ્રભુ હું તો પરમ દિન છું, પાપી પરમ અનાથ છું, જે દિવસે જીવનની અંદર આ પ્રકારની શ્રેણીક મહારાજાને અનાથી મુનિના સત્સંગ પછી એની સાથેના સતસમાગમ પછી આ ભાવ આવ્યો કે ભલે હું મગધનો અધિરાજ છું પણ હું પણ અનાથ છું. તો એ જગતનો નાથ બનવા નીકળેલા શ્રેણીકને મુનિરાજના સમાગમથી એને પણ થયું કે મારે પણ નાથની શોધ કરવાની બાકી છે, એટલે એને ભગવાન મહાવીરના ચરણે શ્રેણીક સમર્પિત થાય છે. અને જ્યારે શ્રેણીક આ રીતે અનાથ બને છે ત્યારે શ્રેણીકના જીવનની અંદર તીર્થંકર નામ કર્મનો ગોત્રનો ઉદય થાય છે. આ શ્રેણીક આવતી 24મા પદ્મનાભ તીર્થંકર થશે. આવો અધિરાજ મગધનો પણ એ પણ પોતે અનાથ થયો, દીન થયો, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ, અને પછી પ્રાર્થના કરી, તારી ઓળખાણ કરી પ્રભુ મેં. પણ હવે ઓળખાણ કર્યા પછી એની અંદર કરવાનું શું, વ્યવહાર કેવો કરવાનો? તો કે તું મારો હાથ પકડ, હે પ્રભુ તું મારો હાથ પકડ. નીચે પડી ગયા હોય અને એને ઉપર આવવું હોય તો કોણ કોનો હાથ પકડે? ઉપર કોઈ એમ કહે કે લાવ તને હું ખેંચી લઉં, તો કે તમારો હાથ લાવો મને. બોલો, નીચે પડ્યો છે, ડૂબકા ખાય છે, એમ કે તમારો હાથ મને લાવો, તો શું થાય? એનો હાથ તો છટકે, ભયને કારણે, બીકને કારણે, પોતાના પ્રત્યેના મોહને કારણે, ગમે તે નિર્બળતા આવે તો ઓલો ઉપરવાળો તો મરણો ગયો, પણ ઓલો કે ડાયો થામાં પહેલા તું મને તારો હાથ લાવ, હું પકડું. મેળાની અંદર જાય, માં એરે છોકરું હોય અને છોકરાએ માની આંગળી પકડી હોય તો શું થાય? છોકરાએ માની આંગળી પકડી હોય તો છોકરું ખોવાઈ જતા કેટલી વાર લાગે? કોઈક રમકડા વાળો એવો કે કુતૂહલ થયું, આમ થયું, છોકરો હાથ છોડીને હવે જયારે માં આવેલી જાય આમને આમ રાખતી રાખતી અને કલાક પછી નીકળે મારો છોકરો ક્યાં ગયો. પણ જેને છોકરાનો હાથ પકડ્યો છે એ છોકરો કોઈ દી ક્યાંય ખોવાય, એ ગમે એ થાય, એ ક્યાંય અથડાય, એ ક્યાંય ભટકાય, કાંઈ ન થાય. આ શિષ્ય એવો સરસ કૃપાળુ દેવત્ર દોહામાં, હે પ્રભુ હું અહીંયા તારી વાત નથી કરવા માંગતો, હવે તું મને પકડી લે. કારણ કે આ બધા જ્યાં એક સદગુણ નથી, એક સંપત્તિ નથી, એક મૂડી નથી, ભવસાગર તરવા માટે તને મોઢું બતાવી શકું એવું નથી, પણ તારી કરુણા એવી છે, હવે તારી કરુણામાં હું બીજું કાંઈ માગતો નથી, એક જ માગું છું. તારી આવી અનંત કરુણા પાસે મારી માગણી કેટલી છે કે ગ્રહો પ્રભુજી હાથ, હે પ્રભુ હું તારો હાથ જાલું એમ નહીં, તું મારો હાથ જાલ. કારણ કે તારી પકડ જો હશે તો સંસાર સાગરમાં હું ક્યાંય ભૂલો નહીં પડું, હું ક્યાંય પતિત નહીં થાઉં, હું ક્યાંય પાછો નહીં પડું, જો તે મારો હાથ પકડ્યો હશે તો. જો ભૂલ કરી ગયા તો લાવ પ્રભુ તારો હાથ નહીં. વિસ દોરા સદગુરુ ભક્તિ રહસ્યના અર્પણતાના દોહરા છે. સતને અર્પણ થવું અને સતને અર્પણ થવામાં આપણી જાતને જેને અર્પણ કરી દેવું છે એને હાથ પકડવા જેટલો અહમ પણ રાખવા જેવું નથી કે હું તને પકડું છું ને પછી ક્યાં વાંધો છે, તો કે એટલો અહમ પણ હવે મારે રાખવો, આટલો સ્વચ્છંદ પણ મારે પુરુષાર્થમાં જોઈતો, પુરુષાર્થ બધો જ કરીશ પણ તું મારો હાથ પકડજે. પ્રભુ ક્યાંક ભૂલી જાઉં, ક્યાંક મોહવશ, ક્યાંક પ્રમાદવશ, ક્યાંક અજ્ઞાનવશ મારો પગ જુદી દિશામાં જાય તો હું મુક્તિનો માર્ગ ચૂકી જાઉં. પ્રભુ અનંતની મારી યાત્રા આ ફરીથી પાછી ચાલુ થઈ જાય, મારે તરવું છે. તું તારક છો અને ભૂમિઓ છે એના પછવાડે જ પગરવથી ચાલીએ તો જ આપણે માર્ગને પામી શકીએ, નહીં તો આ સંસારની ભૂલ ભૂલવણીમાં તો અનંત કાળ મારો આવો ગયો છે, અનંત જન્મ મારા આવા ગયા છે. માગણી કરે છે ગ્રહો પ્રભુજી હાથ. જો ભગવાનની કરુણાનું સ્વરૂપ ઓળખાય અને આપણું દીનત્વ ઓળખાય, સ્વચ્છંદ રહિત અભિમાન રહિત પ્રભુને આપણે કહીએ કે પ્રભુ તું મારો હાથ પકડી લે, અને જ્યારે પ્રભુને આપણે હાથ સોંપીએ પછી ચાલવું કોની ઈચ્છાથી? તોટી કે આપણે ખેંચવાના, આપણે દોરવું નહીં પણ દોરાવું. કૃપાળુ દેવે કહ્યું જેમ ક્રમ દોરે તેમ અમે દોરાઈએ છીએ. ગ્રસ્ત છે, વ્યવહારમાં છે, વ્યાપારમાં છે, અનેક પ્રકારના કાર્યો કરનાર પુરુષ કહે છે અમે કંઈ કરતા નથી, પરેચ્છાથી જીવીએ છીએ, અને જેમ ક્રમ દોડે તેમ હરિ ઈચ્છે, હરિનો ઈચ્છેલો ક્રમ જેમ દોડે તેમ દોરાઈએ છીએ. બસ જીવન આવું થાય, જીવનમાં આપણે દોરાઈએ, સ્વચ્છંદ હશે ત્યાં સુધી આપણે દોરશું કોકને, સ્વચ્છંદ ટળે આપણે દોરાઈએ, આવો અર્પિત ભાવ આપણા જીવનમાં જાગૃત થાય. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
ઓમ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.